සභාව කල් තැබීම.
පාර්ලිමේන්තුව ඔක්තෝබර් මාස 5 වෙනි දින බ්‍රහස්පතින්දා දින පෙරවරු 9:00 දක්වා කල් තැබීත්වය යෝජනා කරමි.
කල්තපන අවස්ථාවේ ප්‍රශ්න ගරු කුමාසි රත්නායක මහත්මයා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, දුම්රිය දෙපාර්තමේන්තුව මගින් මෑතකදී මහවසිට අනුරාධපුර මාර්ග සංඥා ව්‍යාපෘතියක් ආරම්භ කර ඇත. එම මාර්ග සංඥා ව්‍යාපෘතිය මහවසිට ඕමන්තේ දක්වා සකස් කළ යුතු තිබියදී එම සංඥා ව්‍යාපෘතියෙන් කොටසකට එනම් අනුරාධපුර දක්වා පමණක් සිදු කරන්නේ ඇයි? එසේ කිරීමේ අරමුණ කුමක්ද? මෙම ව්‍යාපෘතියෙන් දුම්රිය ධාවනයට ලැබෙන ප්‍රතිලාභ මොනවාද? දෙවෙනි ප්‍රශ්නය, දෙවෙනි කොටස, මෙම ව්‍යාපෘතිය ඉන්දියානු ආධාර මගින් සිදු කරන්නේද? එසේනම් ඒ සඳහා නිසි අනුමැතියක් ලබාගෙන තිබේද? තුන, මෙම සංඥා ව්‍යාපෘතිය අදාළ මාර්ග ව්‍යාපෘති සිදු කරන ඉන්දියානු සමාගමට ලබා දී ඇති බවට වාර්තා වී ඇත. එසේ එම සමාගමට කොන්ත්‍රාත්තුව ලබා දීමට තීරණය කළේ කෙසේද? කවුරුන් විසින්ද? හතර, ඉහත ව්‍යාපෘතියේ කොන්ත්‍රාත්කරු කවුද? පහ, කොන්ත්‍රාත්තුවේ වටිනාකම කොපමණද? හය, එම ගිවිසුමට එළඹෙන ක්‍රියාවලිය කුමක්ද? ඍජුවම අදාළ සමාගම සමගද, ඉන්දියානු රජය සමගද එම ගිවිසුමට එළඹෙන්නේ කවදා සිටද, කොපමණ කාලයකටද?
ගරුව මාත්‍යතුමා,
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ගරු කුමාරසිංහ මන්ත්‍රීතුමාගේ අංක 1 ප්‍රශ්නයට අනුරාධපුරයේ සිට ඕමන්තේ දක්වා සංඥා පද්ධතිය 2015 ඉදි කළා. ඒ අනුව මහවසිට අනුරාධපුරයේ දක්වා මේ ව්‍යාපෘතිය තෝරා ගැනීමට හේතුව 2015 මහවයින් අනුරාධපුර ඉඳන් ඕමන්තිට කරපු හින්දා නැවත වතාවක් ඒක යථාතත්වයට තිබෙන නිසා නැවත කෙටි කාලයක් තුළ අලුතෙන් වියදම් කරලා ඒ ප්‍රදේශ සඳහා සංඥා පද්ධතියක් ඇති කිරීමේ අවශ්‍යතාවයක් නොමැත නිසා තමයි මේ අනුරාධපුරයේ සිට මහව දක්වා සිද්ධ කළේ. මේ ප්‍රධාන අරමුණ වන්නේ මහව සිට අනුරාධපුරය හරහා කංකසන්තුරය හා තලෙමන් නරම දක්වා සම්පූර්ණයෙන්ම උතුරු කලාපයේම දැන් වර්ණ සංඥා පද්ධතියක් විහිදුවාලීම තමයි මේකේ ප්‍රධානතම අරමුණ බවට පත් වෙන්නේ. මේක ලැබෙන ප්‍රතිලාභ වර්ණ සංඥා පිහිටුවීම මගින් දුම්රිය මෙහෙයුම් කාර්යක්ෂම වැඩි වේ. වැඩි දුම්රිය ප්‍රමාණයක් ධාවනය කිරීමට ඉඩකඩ සැලසේ. දැනට දුම්රිය 22ක් ධාවනය වේ. නව පද්ධතිය දුම්රිය 72ක් සැලසුම් කර ඇත. දුම්රිය මාර හරස් මාර්ග මේ අනුරාධපුර ඉඳන් ඕමන්ත දක්වා 46ක් තිබෙනවා. එතකොට මේ 46ටම දැනට තිබෙන්නේ අවදානම් සහිත දුම්රිය ගේට්ටු. මේ සංඥා පද්ධතිය ඉදිරි කිරීමෙන් පස්සේ මේවා ආරක්ෂිත ගේට්ටු බවට පත් වෙනවා. දුම්රිය මාරු වීමේ ප්‍රමාදය අවම වෙනවා. ඒ කියන්නේ මේ සිග්නල් තිබෙන තත්ත්වය අලුත් වෙලියා කරාට පස්සේ දෙපැත්තෙන් එන දුම්රිය සඳහා ය නවතා තිබෙන සිදු වෙන කාර්යය අඩු වෙනවා. අනුරාධපුර පාලනමැදිරිය මහව සිට අනුරාධපුර දක්වා දුම්රිය ධාවන දර්ශනය වෙන හේයින් කාර්යක්ෂම මෙහෙයුම් තීරණය ගැනීමේ හැකියාවක් තිබෙනවා. ඉදිරියේදී අනුරාධපුර පාලනමැදිරිය සිට උතුරු කලාපයේම ඍජුවම පාලනය කර ගැනීමේ හැකියාවක් තිබෙනවා. ඉතින් මෙවැනි අරමුණු මෙවැනි ප්‍රතිලාභ ලබා දීමේ අරමුණක් ඇතුව තමයි මේ ව්‍යාපෘතිය අනිවාර්යයෙන්ම ක්‍රියාත්මක කර ලද්දේ. ඒ වගේම ඉන්දියානු ණය යෝජනා ක්‍රමයේ යටතේ තමයි කැබිනට් අනුමැතිය 2015-12-24 මේකට හම්බ වෙලා කැබිනට් තීරණය අනුව තමයි මේ ණය ආධාර ව්‍යාපෘතියට අනුමැතිය ලැබුණේ. ඒ වගේම මෙම සංඥා ව්‍යාපෘතිය කලාපේ මාර්ග සංවර්ධන ව්‍යාපෘති සිදු කරන ආයතනයටම ලබා දී ඇත. එතකොට ඉන්දියානු ණය යෝජනා ක්‍රමයේ යටතම මේක ක්‍රියාත්මක වෙන්නේ. එම ණය යෝජනා ක්‍රමයේ එක කොන්දේසියක් තමයි ඉන්දියානු සමාගම් වලට මේක ලබා දී යුතුයි කියන එක. ඒ වගේම එක්සිම් බැංකුව විසින් නිර්දේශ කරන ලද සමාගම් වෙතින් ටෙන්ඩර් කැඳවන ලදී ඒට ඉන්දියානු සමාගම් 4ක් ඉදිරිපත් වෙලා තිබෙනවා. ඒ අතුරින් අවම ලංසුව තමයි තෝරගෙන තිබෙන්නේ. අදාළ කොන්ත්‍රාත්තුව නීතිපති වෙතින් නිරීක්ෂණය ලබා ගැනීමෙන් අනතුරුව ගිවිසුම් ගත වෙලා තිබෙනවා. ඒ වගේම කොන්ත්‍රාත්කරු සීමා සහිත ඉන්ටර්පෝල් ඉන්ටර්නැෂනල් සමාගම වටිනාකම ඇමරිකානු ඩොලර් 14.8 ලක්ෂ, එතකොට රුපියල් බිලියන 4.76ක්, එතකොට 2023 9/21 ගිවිසුම් ගත වෙලා තිබෙනවා. මාස 12කදී මේ ව්‍යාපෘතිය නිම කිරීමටයි දැනට සැලසුම් කරලා තිබෙන්නේ. දැනට මේ වැඩ කටයුතු ආරම්භ කරලා සාර්ථකව සිදු වෙමින් පවතිනවා. ඉතින් මේ ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කිරීමෙන් පස්සේ සමස්ත උතුරු පළාතම එකම මධ්‍යස්ථානයක් තුලින් පාලනය වෙලා දැනට වඩා වැඩි කාර්යක්ෂම සේවයක් උතුරු පළාතට මහව ඉඳන් ලබා දීමට හැකියාව තිබෙනවා.
බොහොමයි සිතේකරමත් ගරු මංජුලා දිසානායක මහත්මිය.
ගරු අමාත්‍යතුමනි, පොඩි පැහැදිලි කර ගැනීමක් අවශ්‍යයි. මොකද පහුගිය සතියේ මේ මහවත් ගල්ගමුවත් අතර වනාලි කෝච්චියට හැප්පිලා මැරෙන සිද්ධියක් ඔබතුමත් දන්නවා. මේ සංඥා පද්ධතිය සකස් කරාට පස්සේ ඇති වෙන තත්ත්වය කොයි වගේද කියලා පොඩි පැහැදිලි කිරීමක් පුළුවන් නම් කරන්න.
ඔව්, විශේෂයෙන්ම මේ සංඥා පද්ධතිය ඉදිකිරීමෙන් පස්සේ වනාලින්ගේ ගැටලුවට නම් ස්ථිරසාර විසඳුමක් ලබා ගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ නැහැ. නමුත් මම හිතන්නේ මේ සම්බන්ධව විශේෂයෙන්ම කඩිනමින් විසඳුමක් ලබා දිය යුතුව තිබෙනවා. විශේෂයෙන්ම පසුගිය කාල සීමාව තුළදී අවස්ථා ගණනාවකදීම දුම්රිය වලට වනාලින් වනසතුන් විශාල ප්‍රමාණයක් ජීවිත නැති වුණා. ඉතින් ඒ අනුව විශේෂම දුම්රිය දෙපාර්තමේන්තුව විදිහටත් මං හිතන්නේ තිබෙන නීති රීති අනුව දැන් සාමාන්‍යයෙන් දුම්රිය දෙපාර්තමේන්තුව දුම්රිය මාර්ගයට දුම්රිය ගමනාගමනය කිරීම සඳහා තමයි මූලික වශයෙන් නීතිමය වශයෙන් තිබෙන්නේ නීතිමය தත්ත්වය. නමුත් මං හිතන්නේ අද මේ ජනවාස වැඩි වෙලා එවැනි தත්ත්වයන් තුළ ගම්මානවලට වනාලින්ගේ හානිය සිද්ධ වෙනවා වගේම මේ ප්‍රතිඵලයක් විදිහට දුම්රිය මාර්ගයටත් මං හිතන්නේ වනාලේ නෙවෙමේ ප්‍රවණතාවයක් ඇති වෙලා තිබෙනවා. ඉතින් මේ අනුව මං හිතන්නේ සමස්තයක් විදිහට වනාලින් ගේ ඇති වෙලා තිබෙන ප්‍රශ්නෙට දීර්ඝකාලීන විසඳුමක් ලබා දීම තුරින් තමයි මේ සඳහා ස්ථිරසාර විසඳුමක් ලබා ගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. ඒ කෙසේ හෝ දුම්රිය දෙපාර්තමේන්තුව විදිහට හැකි උපරිම ආකාරයෙන් අපි උත්සාහ කරනවා මේ වනාලින්ටත් සිදුවන හානිය අවම වෙන පරිදි ඒ සතුන්ගේ ජීවිතත් රැකගෙන මගින්ගේ ඒ කාර්යක්ෂම ප්‍රවාහන සේවයකටත් බාධාවක් නොවන පරිදි යම් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක
කරන්න. ප්‍රශ්න අංක 2 කල්තබන අවස්ථාවේ ගරු ඉම්රාන් මහරූප මැතිතුමා.
නන්දි ප්‍රදී සභානායර අවර්ගලේ, ஒத்திவைப்பு வேலையின் போதான வினாக்கள் கல்வி அமைச்சரிடம் கேட்கின்ற வினாக்களிலே குறிப்பாக 3 விடயங்களை உள்ளடக்கிய கேள்விகளை கௌரவ அமைச்சர் அவர்களிடம் கேட்க வேண்டும். குறிப்பாக முதலிலே அண்மையிலே சுகாதார அமைச்சர் தெரிவித்த ஒரு கருத்து இன்று பரவலாக எல்லோராலும் பேசப்படுகின்ற விடயமாக காணப்படுகின்றது. நான் நினைக்கின்றேன் இன்று பாராளுமன்றத்திலும் அது சம்பந்தமான விடயங்கள் பேசப்பட்டாலும் இன்னும் சரியான ஒரு தெளிவில்லாத விடயங்கள் அதிலே காணப்படுகின்ற காரணத்தினால் இந்த கேள்வியை நான் முன்வைக்கின்றேன். முதலாவதாக, இலங்கையில் 3 கல்வி நிறுவனங்களில் தனியார் மருத்துவ பட்ட படிப்புகள் அதாவது MBBS ஆரம்பிக்கப்பட உள்ளதாக சுகாதார அமைச்சர் அண்மையிலே தெரிவித்தார். இது பற்றி அமைச்சர் அறிவாரா என்பதையும், ஆமெனின் அதன் கட்டமைப்பு நிர்வாகம் உள்ளக பயிற்சிகள் போன்றவற்றை எவ்வாறு அமையும் என்பதையும், இந்த பட்டப்படிப்புக்கான ஆக குறைந்த அனுமதிக்கான கல்வி தகமை எவ்வாறு அமைய போகின்றது என்பதும், எப்போது எங்கு இப்பாடநெறிகள் ஆரம்பிக்கப்பட உள்ளன என்பதையும் கௌரவ அமைச்சர் அறிவிப்பாரா என்ற விடயத்தை இந்த இடத்திலே கேட்டுக்கொள்வதோடு, இரண்டாவதாக, கிழக்கு மாகாணத்திலே காணப்படுகின்ற இந்த SLES சம்பந்தமான சில பிரச்சனைகள் காணப்படுகின்றன. குறிப்பாக கிழக்கு மாகாணத்திலே சரியான ஒரு பாரபட்சம் காட்டப்படுகின்ற ஒரு நிலைப்பாட்டிலேதான் இந்த SLES நிர்வாக அமைப்புகள் கிழக்கு மாகாணத்திலே வழங்கப்பட்டிருக்கின்றது. உதாரணமாக அம்பாறை மாவட்டத்தை எடுத்துக்கொண்டால் சில கல்வி வலயங்களிலே 8-9 அதிகாரிகளும் அதே போன்று திருகோணமலையை எடுத்துக்கொண்டால் வளையங்களிலே 3-4 அதிகாரிகள் காணப்படுகின்ற ஒரு நிலைப்பாடு இந்த இடத்திலே காணப்படுகின்றது. ஆகையால் இது சம்பந்தமான ஒரு தெளிவை பெற வேண்டும் என்ற அடிப்படையில் கிழக்கு மாகாணத்தில் அனுமதிக்கப்பட்ட இலங்கை கல்வி நிர்வாக சேவை உத்தியோகத்தர்களின் அதாவது SLES பதவி அணி எத்தனை என்பதையும் தற்போது சேவையில் உள்ளோர் எத்தனை பேர் என்பதையும் பற்றாக்குறை எத்தனை பேர் என்பதையும் கௌரவ அமைச்சர் அறிவிப்பாரா? மேலும் சேவையில் உள்ள SLES உத்தியோகத்தர்களை மாகாணத்தில் உள்ள வலய கல்வி அலுவலகத்திற்கு அதாவது நியாயமாக பங்கீடு செய்வதிலே கிழக்கு மாகாண கல்வி அமைச்சு தவறு விட்டிருக்கின்றது என்பதை கௌரவ அமைச்சர் அறிவாரா என்பதையும் சேவையில் ஈடுபடுகின்ற SLES உத்தியோகத்தர்களை கிழக்கு மாகாணத்தில் சகல வலயங்களிலும் நியாயமான பங்கீடு செய்வதை கௌரவ அமைச்சர் உறுதிப்படுத்த முடியுமா என்பதையும் கௌரவ அமைச்சர் அவர்களிடம் கேட்க விரும்புகின்றேன். அதே போன்றுதான் மூன்றாவதான ஒரு விடயம், குறிப்பாக இந்த ஆசிரிய ஆலோசகர் சேவை சமீபத்திலே அமுல்படுத்தப்பட்ட ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆகையால் இதனால் நாட்டிலே அதிகளவான இந்த ஆசிரியர் ஆலோசகர் பற்றாக்குறைகள் காணப்படுகின்றது. அந்த வகையிலே கிழக்கு மாகாணத்திலும் பல்வேறு குறைபாடுகள் காணப்படுகின்றன. என்னுடைய மூன்றாவது கேள்வி, திருகோணமலை மாவட்டத்தில் அதிகமான ஆசிரிய ஆலோசகர் வெற்றிடங்கள் நிலவுவதால் பாடசாலை மேற்பார்வைகளை திருப்திகரமாக செய்ய முடியாமல் இருப்பதையும் அது பாடசாலை அடைவு மட்டங்களில் தாக்கம் செலுத்துவதையும் மாவட்டத்தில் தற்போது நிலவுகின்ற ஆசிரிய ஆலோசகர் வெற்றிடங்களை நிரப்ப கௌரவ அமைச்சர் நடவடிக்கை எடுப்பாரா என்பதையும் ஆசிரிய ஆலோசகர் வெற்றிடங்களை நிரப்பும் வரை சிரேஷ்ட ஆசிரியர்களை குறிப்பிட்ட பாடங்களிலே இணைப்பாளர்களாக நியமித்து பணிகளை முன்னெடுத்து செல்ல வலய கல்வி பணிப்பாளருக்கு கௌரவ அமைச்சர் அவர்கள் அனுமதி வழங்குவாரா என்பதையும் இந்த சபையிலே தெரிவிக்க முடியுமா என்பதுதான் என்னுடைய கேள்வியாக காணப்படுகின்றது. ஆகையால் இந்த இரண்டாவது மூன்றாவது விடயங்கள் கிழக்கு மாகாணத்தில் குறிப்பாக மிகவும் பாதிக்கப்பட்ட வலயங்களிலே ஏற்பட்டிருக்கின்ற பிரச்சனைகளை இந்த இடத்திலே நான் கேள்வியாக கௌரவ அமைச்சர் அவர்களிடம் முன்வைத்திருக்கின்றேன். ஆகையால் கௌரவ அமைச்சர் அவர்கள் இது சம்பந்தமான தெளிவை இந்த சபையிலே முன்வைக்க வைக்கும்படி கேட்டுக் கொள்கின்றேன். நன்றி.
நியோஜ்ய கதாநாயகத்துமணி, பலவேணி பிரச்சனைட்ட பிரித்துற விஸ்வவித்யாலய பிரதிபாதன கமிஷன் மகிங் லங்காவை பிலிகத் MBBS உபாத்திய பிரிநமீம் சந்தா மெத்தே கிசுந்து ஆயத்தனையாக சந்தா அனுமதியாக லபாதி நேத்த சௌக்கியமாத்தியத்துமாவிசிங் கரலது பிரகாஷி அணுவ மே பிரச்சனை சந்தான் எத்துமா அது உதய பெருவர் அது பெருவேறியதி மே பிலிமந்தவ பிரித்துரு லபாது ஏக ஹன்சார் வார்த்தாவை திபெனும் கெட்டின் மட்ட கியந்தி நிபமனாய் ஏ பிரச்சனை இத்துரு பிரச்சனை சியல்லம எவனி ஆயத்தன துணாக் சம்பந்திங் அஹண்ணே ஏ பிலிமந்தவ மகே முல் பிலித்துரு அணுவ ஏ ஏக தாம கால் வடி ஏகட பிலித்துரு தென்ன தாம யூஜிசிக்கு பிள்ளையாரகத்த யூஜிசிக்கு மங்கி எவனி அனுமதியா லபாதீன நெத்தினிசா. தெவனி பிரச்சனைய நகினிகர் பலாத்தே அனுமத்த அத்தியாபன பரிபாலன சேவை சேவக சங்கியாவ 316 தண்ட சேவை சங்கியாவ 128 புறப்பாடு சங்கியாவ 188 தென் 2019 பஸ்ஸே பரிபாலன சேவை பந்தவ கனிமட்ட பகுகிய காலம கடுத்து கல்ல திபுடே. நமுத் மம மே சதா பாண்டாகாரே அனுமதி கத்தா 50% பந்தவாகன சீமித லிமிட்டட் தாயகே லிமிட்டட் கேட்டகரிக்கு ஏக விபாகிய பகுகிய சத்தியாந்த திப்பா இலங்க சத்து கீப்பே துல பிரதிபல நிகுத் கல்ல தண்ட குரு விதுவல்பதி சேவாவன் லின்னே தமா ஏகட பெனி சிட்டி ஏயாகே 405 பந்தவாகனிமட்ட கடுத்து கண்ணோ எதுகுட மே தீன புறப்பாடு சங்கியாவ அடக்கிங் அடுவெனோ அப்பி எட்டிக ஏ பலாத் அனுவ பந்தவாகன லபா தென்ன பலாபுர்த்து வேணும். இலங்கட்ட நகினேர பலாத்தே அனுமத சேவக சங்கியாவ 316 மா முலிங்கிவா 128 தண்ட இன்னே புறப்பாடு 128 அப்பி சீமித கண்டாமே பந்தவா கண்டகானே மெயின் அடக் பவனு சம்பூர்ண கரகண்ண புலாம் வேவி இத்தனோட்டிக்க 2024 வருஷிய பிரதிபாதனை வென்கரகனிமட்ட அப்பி யோஜனா கல்ல தீனுவா විවෘත විභාගයෙන් බඳවාගෙන ඒ පිරිස ලබා දෙන තව 400ක්. කලාපකාරණට අනුයුක්ත සේවක සංඛ්‍යාව 115යි, අනෙකුත් 13යි, දැනට සිටින SLES මුළු සංඛ්‍යාව මම කලින් කිව්ව ගානම 128යි. ඊළඟට ගරු මන්ත්‍රීතුමා සඳහන් කළේ මේ පරිපාලන සේවා නිලධාරීන් අධ්‍යාපන සේවා නිලධාරීන් අනුයුක්ත කිරීමේදී ඒක එයි යම් වරදක් සිදු වෙලා තියෙනවා කියලා නැගෙනහිර පළාත් ස්වභාවයේ මේ පිළිබඳව මම හොයලා බලලා නැගෙනහිර පළාත් අධ්‍යාපන ලේකම්ට අපි මාසිකව තියෙනවා සූම් රැස්වීමක්, ඒ අනුව උපදෙස් දෙනවා, ඒක නිවැරදි කරගන්න. තුන්වෙනි ප්‍රශ්නය ගුරු උපදේශකවරු සම්බන්ධයෙන්. මුළු රටේම ගුරු උපදේශක අනුමත සංඛ්‍යාව 4471යි. මේවා අනුමත කරලා තින්නේ පළාත් පාදකව ඔන් ප්‍රොවින්ෂල් බේසිස්. ඒ අනුව නැගෙනහිර පළාතේ අප්‍රූව්ඩ් කාඩර් එක මාස ටීචර්ස් 466යි. මෙයින් මේක සිංහල 96යි, දමිළ 370යි. 2023 ඔක්තෝබර් 3 වන විට ඊයේ වන විට ගුරු උපදේශකවරුන් 233 දෙනෙක් පමණයි ඉන්නේ. 233ක් එකිනෙක 50ක් අඩුයි. මේකට හේතුව තමයි ගුරු උපදේශකවරුන් බඳවා ගැනීමට යාමේදී ව්‍යවස්ථාව සම්මත වුණහම පස්සේ ගුරු උපදේශක සේවාවේ ඒ අය කියන්නේ ගුරු සේවය ඉඳලා තමයි ගුරු උපදේශක සේවාවට එන්නේ. හැබැයි ගුරු උපදේශක සේවාව ස්ටැග්නේට් වෙනවා, ඉන්ක්‍රිමන්ට්ස් එතනින් එහාට නැති නිසා. ඒ නිසා ගුරු සේවය මෙතනට පැමිණීමේදී ගුරුවරුන්ගේ වැටුප වැඩි ඊට වඩා. ඉතින් මෙතන ඉෂුව එකක් තිබ්බා. ඒ පිළිබඳව ඒ වෘත්ති සමිතිත් එක්ක සාකච්ඡා කළා. මම අමාත්‍ය මණ්ඩල සංදේශය සූදානම් කළා තිනෝ. ඒ අමාත්‍ය මණ්ඩලය සංදේශය අනුමත වුණාන් පස්සේ අනුකමිටුව මගින් ඒ අයගේ ප්‍රශ්න විසඳනවා. එතකොට අපි අධ්‍යාපන අමාත්‍යංශය මැදිහත් වෙලා ගුරු උපදේශකවරුන් බඳවා ගන්න විභාගයක් පවත්වලා පරිපාටිකනුව බඳවා ගන්න. බඳවාගෙන මේ පුරප්පාඩු සංඛ්‍යාව මම බලාපොරොත්තු වෙනවා 2024 අධ්‍යයන වර්ෂය ආරම්භ වෙනකොට මේ පුරප්පාඩු ටික සම්පූර්ණ කරලා දෙන්න. එපමණයි පිළිතුරු.
දිනට නියමිත සභාවේ කටයුතු අවසන් කරමින් පාර්ලිමේන්තුව හෙට දින පෙරවරු 9:30ට යළි රැස්වේ.